એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા અંગ્રેજ ફિલસૂફની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેમણે એમ કહી શકાય કે રાજકીય વિચારની દિશા જ બદલી નાખી, થોમસ હોબ્સ.
હા, થોમસ હોબ્સ 1588માં જન્મ અને 1679માં અવસાન.
બરાબર. અને એમના વિચારો, ખાસ કરીને એમનું પેલું પ્રખ્યાત પુસ્તક લેવ્યાથન, આજે પણ એટલા જ પ્રસ્તુત છે, ક્યારેક વિવાદાસ્પદ પણ.
સાચી વાત છે.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે કે હોબ્સના જીવન અને એમના મુખ્ય વિચારોને જરા નજીકથી સમજીએ અને એ પણ જોઈએ કે લગભગ 400 વર્ષ પહેલાં લખાયેલી વાતો આજે આપણા માટે શું અર્થ ધરાવે છે. અમે આ માટે કેટલાક આધારભૂત સ્ત્રોતોનો અભ્યાસ કર્યો છે.
અને હોબ્સ મહત્વના એટલે છે કારણ કે એમણે સત્તા અને સમાજના પાયા વિશે જે સવાલો ઉઠાવ્યા ને, એણે લોકોને મતલબ પરંપરાગત માન્યતાઓ પર ફરી વિચાર કરવા મજબૂર કર્યા. હોબ્સે કહ્યું કે ના ભાઈ, રાજકીય સત્તાનો આધાર લોકોની સમજૂતી અને તર્ક છે, કોઈ દૈવી અધિકાર નથી.
અચ્છા, એ સમયે આવું કહેવું એ તો બહુ મોટી વાત કહેવાય.
બહુ જ ક્રાંતિકારી વિચાર હતો, ખાસ કરીને એમનો જે સમય હતો, જે અસ્થિરતા હતી, એ જોતા તો ખરેખર.
હા, એ સમયની વાત કરીએ તો 17મી સદીનું ઇંગ્લેન્ડ, એ તો ભયંકર ઉથલપાથલનો સમય હતો.
બિલકુલ.
પેલું અંગ્રેજી ગૃહયુદ્ધ 1642થી 1651 સુધી ચાલ્યું, આખા દેશને હચમચાવી નાખ્યો હતો.
હા,
રાજા ચાર્લ્સ પહેલાને ફાંસી અપાઈ, રાજાશાહીનો અંત, પછી ઓલિવર ક્રોમવેલનું શાસન આવ્યું, એટલે રાજકીય અરાજકતા અને હિંસાનો માહોલ હતો પૂરો.
અને આ બધી ઘટનાઓ એમણે હોબ્સના મન પર ખૂબ જ ઊંડી અસર પાડી.
કેવી રીતે?
એ આ બધું જોઈ રહ્યા હતા, અનુભવી રહ્યા હતા. એમના માટે સૌથી મોટું દુઃખ, સૌથી મોટું અનિષ્ટ જો કોઈ હોય તો એ હતું ગૃહયુદ્ધ અને અરાજકતા. એમને લાગ્યું કે સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જ સર્વોપરી છે અને એના માટે એક મજબૂત કેન્દ્રિત સત્તા હોવી અનિવાર્ય છે. આ અનુભવે જ એમના આખા રાજકીય દર્શનનો પાયો નાખ્યો એમ કહી શકાય.
રસપ્રદ.
અને રસપ્રદ વાત એ પણ છે કે આ રાજકીય અંધાધૂંધીની વચ્ચે જ યુરોપમાં પેલી વૈજ્ઞાનિક ક્રાંતિ પણ ચાલી રહી હતી.
હા, ફ્રાન્સિસ બેકન, ગેલિલિયો, ડેકાર્તે.
બરાબર. આ બધા દિગ્ગજો તર્ક અને નિરીક્ષણ પર આધારિત નવી વિચારસરણી લાવી રહ્યા હતા.
એટલે એક તરફ સમાજ તૂટી રહ્યો હતો અને બીજી તરફ વિજ્ઞાન નવી ક્ષિતિજો ખોલી રહ્યું હતું. હોબ્સે આ બંનેને કેવી રીતે જોડ્યા હશે?
હોબ્સ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી બહુ પ્રભાવિત થયા. એમને થયું કે જેમ ભૌતિક જગતના નિયમો સમજી શકાય છે, તેમ રાજનીતિ અને માનવ સમાજના પણ નિયમો ન શોધી શકાય.
અચ્છા, એટલે પોલિટિક્સનો સાયન્સ બનાવવું હતું એમને.
હા, એમ જ સમજો. ભૂમિતિ જેવી ચોક્કસાઈથી રાજનીતિનું વિજ્ઞાન રચવાની એમની મહત્વાકાંક્ષા હતી. એમનો અભિગમ કેવો હતો? કે સમાજને એના મૂળભૂત એકમમાં તોડો,
એટલે કે વ્યક્તિ.
બરાબર.
વ્યક્તિમાં.
અને પછી એ વ્યક્તિના સ્વભાવ અને વર્તનના આધારે રાજકીય સિદ્ધાંતો તારવો. તેઓ દેકાર્થ, ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકો અને વિચારકોના સંપર્કમાં પણ હતા. જો કે જ્હોન લોક જેવા સમકાલીન વિચારકો સાથે એમના મતભેદ પણ રહ્યા.
એમના અંગત જીવન વિશે વાત કરીએ તો એવી વાત છે કે એમનો જન્મ પણ ડરના માહોલમાં થયેલો.
હા, એ વાત પ્રચલિત છે. 1588માં પેલું સ્પેનિશ આર્માડા, સ્પેનનું મોટું નૌકાદળ, ઇંગ્લેન્ડ પર હુમલો કરવાનું હતું.
હા,
એ ભયના કારણે જ હોબ્સની માતાને સમય પહેલા પ્રસવ થઈ ગયો. હોબ્સે પોતે પાછળથી મજાકમાં કહેલું કે ભય અને હું જોડિયા જન્મ્યા હતા.
ઓ,
કદાચ આ એમના જીવનભરના ડર અને સુરક્ષાની શોધ પર ભાર મૂકે છે. એમના પિતા પાદરી હતા પણ પરિવાર છોડીને જતા રહેલા, એટલે કાકાએ ઉછેર કર્યો.
ભણવામાં કેવા હતા?
ભણવામાં તેજસ્વી હતા. ઓક્સફર્ડ ગયા પણ ત્યાંના અભ્યાસથી બહુ પ્રભાવિત નહોતા થયા એમ કહેવાય છે.
તો પછી એમના જીવનમાં મોટો બદલાવ ક્યારે આવ્યો? મતલબ એમના વિચારો ઘડાવાની શરૂઆત ક્યાંથી થઈ?
ખરો વળાંક આવ્યો જ્યારે તેઓ એક શક્તિશાળી અને ધનાઢ્ય પરિવાર, કેવેન્ડિશ પરિવારના બાળકોના શિક્ષક બન્યા, જે પાછળથી ડેવનશાયરના અર્લ બન્યા.
એનાથી શું ફાયદો થયો?
ઘણા ફાયદા. એક તો આર્થિક સુરક્ષા મળી, પણ એનાથી વધુ મહત્વનું, મોટા પુસ્તકાલયોનો ઉપયોગ કરવા મળ્યો, યુરોપના પ્રવાસો કર્યા અને એ સમયના જે બૌદ્ધિક વર્તુળો હતા ત્યાં એમની પહોંચ થઈ.
અને યુરોપ પ્રવાસમાં જ એ મોટા વિચારકોને મળ્યા.
હા, 1636માં ગેલિલિયોને મળ્યા. દેકાર્થ જેવા બીજા ચિંતકોના વિચારોના સંપર્કમાં આવ્યા, પણ પછી ઇંગ્લેન્ડમાં ગૃહયુદ્ધના ભણકારા વાગવા માંડ્યા.
હા,
અને હોબ્સ રાજવી સમર્થક હતા એટલે સત્તામણીનો ડર લાગ્યો. 1640માં તેઓ પેરિસ ભાગી ગયા અને ત્યાં 11 વર્ષ રહ્યા,
અને ત્યાં જ એમણે લેવ્યાથન લખ્યું.
બરાબર, દેશનિકાલ દરમિયાન જ એમણે પોતાની આ શ્રેષ્ઠ કૃતિ લખી.
લેવ્યાથન પર આવીએ એ પહેલા હોબ્સનો જે સૌથી ચર્ચિત વિચાર છે, પ્રકૃતિની અવસ્થા, સ્ટેટ ઓફ નેચર, એ શું છે? કોઈ સાચેનો સમય હતો એવો?
ના ના, એ કોઈ ઐતિહાસિક સમયગાળો નહોતો, એક વૈચારિક પ્રયોગ હતો, થોટ એક્સપેરિમેન્ટ.
એટલે કેવું?
હોબ્સ કલ્પના કરે છે, માની લો કે કોઈ સરકાર નથી, કોઈ કાયદો નથી, કોઈ સત્તા નથી, તો માણસનું જીવન કેવું હોય?
અચ્છા, અને એમનો જવાબ શું હતો?
એમનો જવાબ ભયાનક છે. તેઓ કહે છે કે આવી સ્થિતિમાં જીવન સૌનું સૌની સામે યુદ્ધ જેવું બની જાય. વોર ઓફ ઓલ એગેન્સ્ટ ઓલ.
સૌનું સૌની સામે યુદ્ધ એટલે કે કોઈ નિયમ નહીં, કોઈ ભરોસો નહીં, બસ સતત સંઘર્ષ.
હા, કારણ કે દરેક વ્યક્તિ પોતાની સુરક્ષા અને પોતાની જરૂરિયાતો માટે બીજા સાથે સતત સંઘર્ષમાં રહે.
પણ આવું શા માટે? માણસ આટલો ખરાબ છે?
હોબ્સના મતે આના 3 મુખ્ય કારણો છે. 1, સ્પર્ધા. સાધનો મર્યાદિત હોય એટલે ઝઘડા થાય. 2, અવિશ્વાસ, ડિફિડન્સ. કોઈ કોઈનો ભરોસો ન કરે એટલે હંમેશા બીજા હુમલો કરશે એવો ડર રહે.
ઓકે.
અને 3, કીર્તિની લાલસા, ગ્લોરી. બીજાઓ પર વર્ચસ્વ જમાવવાની, મોટા દેખાવાની ઈચ્છા. આ 3 કારણોસર સ્થિતિ ભયાનક બને.
અને આ સ્થિતિમાં જીવન કેવું હોય એમણે વર્ણવ્યું છે?
હા, એમાં પ્રખ્યાત શબ્દો છે કે આવી સ્થિતિમાં માનવ જીવન એકાકી, દરિદ્ર, ઘૃણાસ્પદ, પાશવી અને ક્ષણિક હોય છે. સોલિટરી, પુઅર, નેસ્ટી, બ્રુટિશ એન્ડ શોર્ટ.
બાપરે, ખરેખર ભયાનક ચિત્ર છે.
સુરક્ષાનો સતત અભાવ, જીવન અસહ્ય બની જાય.
તો જો આ પ્રકૃતિની અવસ્થા આટલી ભયાનક હોય તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? માણસ કાયમ આવી સ્થિતિમાં તો ના રહી શકે ને?
બિલકુલ નહીં. અને અહીં જ હોબ્સનો બીજો મહત્વનો વિચાર આવે છે, સામાજિક કરાર, સોશિયલ કોન્ટ્રાક્ટ.
સામાજિક કરાર એ શું છે?
હોબ્સ કહે છે કે માણસ પાસે તર્ક શક્તિ છે, રીઝન. તે સમજે છે કે આ સતત યુદ્ધ અને ભયની સ્થિતિમાં જીવવા કરતાં પોતાની અમુક સ્વતંત્રતાઓ જતી કરવી અને એક શક્તિશાળી સત્તાને શરણે જવું, એમાં વધારે ફાયદો છે. એટલે લોકો અંદરોઅંદર એક સમજૂતી કરે છે, એક કરાર કરે છે કે અમે અમારા કુદરતી અધિકારો, જેમ કે ગમે તેના પર હુમલો કરવાનો અધિકાર, એ છોડી દઈશું અને એક નિરંકુશ સાર્વભૌમ, એબ્સોલ્યુટ સોવરન ને આધીન થઈશું. પણ શરત એ કે બીજા બધા પણ એમ જ કરે.
આમાં ક્રાંતિકારી શું હતું? પહેલા પણ રાજાઓ તો હતા જ ને સત્તા ચલાવવા.
ક્રાંતિકારી એ હતું કે સત્તાનો સ્ત્રોત બદલાઈ ગયો. હોબ્સે કહ્યું કે સાર્વભૌમની સત્તા ઈશ્વરે નથી આપી, એ તો લોકોએ પોતે બનાવી છે, પોતાની સુરક્ષા માટે, પોતાના તર્ક અને પોતાના ડરના આધારે.
ઓહ, એટલે સત્તાનો આધાર લોકો બન્યા, ભગવાન નહીં.
બરાબર. અને આ કરાર લોકો અને સાર્વભૌમ વચ્ચે નથી, પણ લોકોનો અંદરોઅંદરનો કરાર છે, એક સાર્વભૌમ સ્થાપવા માટે.
અને આ સાર્વભૌમ કેવો હોવો જોઈએ?
નિરંકુશ, એબ્સોલ્યુટ. એની સત્તા અવિભાજિત હોવી જોઈએ, કારણ કે જો સત્તા વહેંચાયેલી હશે અથવા નબળી હશે તો ફરી પાછું સંઘર્ષ અને અરાજકતા પેદા થશે.
એટલે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ.
હા, અને હોબ્સના મતે જુલમી શાસન પણ અરાજકતા કરતાં ઓછું ખરાબ છે. વ્યવસ્થા જાળવવા માટે સખત સત્તા જરૂરી છે. એટલે જ એણે કહ્યું, કરારો તલવાર વિના માત્ર શબ્દો છે.
કવનન્ટ્સ વિધાઉટ ધ સ્વોર્ડ આર બટ વર્ડ્સ.
હા, મતલબ કે કાયદાનું પાલન કરાવવા માટે દંડ આપવાની શક્તિ તલવાર હોવી જોઈએ. મટીરિયલિસ્ટ. તેઓ માનતા કે આ બ્રહ્માંડમાં ભૌતિક પદાર્થ સિવાય બીજું કશું જ નથી. આપણું મન પણ ભૌતિક ગતિનું જ પરિણામ છે.
એટલે આત્મા કે એવું કશું નહીં?
ના, એ બધી વાતોને એમણે નકારી અને આના આધારે જ એમણે મનોવૈજ્ઞાનિક અહમવાદનો સિદ્ધાંત આપ્યો, સાયકોલોજિકલ ઇગોઇઝમ.
એ શું છે?
એમના મતે માણસની દરેક ક્રિયા પાછળ મૂળભૂત રીતે સ્વાર્થ જ રહેલો હોય છે. કાં તો પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, જેને તેઓ ભૂખ એપેટાઇટ કહે છે, અથવા તો ભય કે અણગમતી વસ્તુથી બચવો, જેને તેઓ તિરસ્કાર અવર્ઝન કહે છે.
એટલે પરોપકાર જેવું કંઈ નહીં.
એમને મતે પરોપકાર જેવું દેખાતું વર્તન પણ આખરે કોઈક છુપા સ્વાર્થથી જ પ્રેરિત હોય છે, અને આ જે માણસનો મૂળભૂત સ્વાર્થી સ્વભાવ છે એ જ પ્રકૃતિની અવસ્થાને ભયાનક બનાવે છે, અને એટલે જ સામાજિક કરાર અને નિરંકુશ સત્તા જરૂરી બને છે.
હવે વાત કરીએ એમના મહાન ગ્રંથ લેવિયાથનની. 1651માં પ્રકાશિત થયું. આ નામ જ કંઈક વિચિત્ર છે, લેવિયાથન.
હા, લેવિયાથન એ બાઇબલમાં ઉલ્લેખ છે, એક ભયાનક ખૂબ શક્તિશાળી દરિયાઈ રાક્ષસ.
ઓ, તો એમણે રાજ્ય માટે આવું નામ કેમ વાપર્યું?
એ એક રૂપક છે. જેમ લેવિયાથન સમુદ્રમાં સર્વશક્તિમાન છે, એમ રાજ્ય પણ સમાજમાં સર્વોપરી અને નિરંકુશ શક્તિ ધરાવતું હોવું જોઈએ.
શા માટે?
જેથી તે આંતરિક સંઘર્ષ અને બહારના હુમલાઓથી નાગરિકોનું રક્ષણ કરી શકે.
એટલે રાજ્ય એક કૃત્રિમ રાક્ષસ જેવું, જે આપણને બીજા રાક્ષસોથી બચાવે.
હા, કંઈક અંશે એમ કહી શકાય. આ પુસ્તક હોબ્સના રાજકીય દર્શનનો નિચોડ છે. એમાં તેઓ પ્રકૃતિની અવસ્થા, સામાજિક કરાર અને નિરંકુશ સાર્વભૌમત્વની જરૂરિયાતનું વિગતવાર તર્કબદ્ધ વિશ્લેષણ રજૂ કરે છે.
આ પહેલા પણ એમણે આ વિષય પર લખ્યું હતું ને?
હા, આ વિચારોના બીજ એમના પહેલાના પુસ્તકો ધી એલિમેન્ટ્સ ઓફ લો 1640 અને ખાસ કરીને ડી સીવે 1642માં જોવા મળે છે. અને પાછળથી એમણે બેહિમોથ નામનું પુસ્તક પણ લખ્યું, જે ગૃહયુદ્ધનું વિશ્લેષણ હતું.
જો આપણે હોબ્સની સરખામણી એમના પછી આવેલા જ્હોન લોક સાથે કરીએ તો મુખ્ય તફાવત શું છે? કારણ કે લોક પણ સામાજિક કરારની વાત તો કરે છે.
હા, કરે છે, પણ બહુ મોટો તફાવત છે. લોક માનતા હતા કે માણસ પાસે જન્મથી જ કેટલાક કુદરતી અધિકારો છે, નેચરલ રાઇટ્સ.
જેવા કે?
જીવન, સ્વતંત્રતા અને સંપત્તિનો અધિકાર. આ અધિકારો સરકાર બને એ પહેલાં પણ હોય છે. સરકારનું કામ તો ખાલી આ અધિકારોનું રક્ષણ કરવાનું છે. અને જો સરકાર એ કામ બરાબર ન કરે અથવા લોકોના અધિકારો છીનવે તો લોકો તેને બદલી શકે છે. એટલે લોક મર્યાદિત સરકારના હિમાયતી હતા, લિમિટેડ ગવર્મેન્ટ.
અને હોબ્સ?
હોબ્સ માટે અધિકારો કુદરતી નથી, એ તો સાર્વભૌમ દ્વારા આપવામાં આવે છે, બનાવવામાં આવે છે. સાર્વભૌમની સ્થાપના પહેલાં કોઈ અધિકાર જેવું હતું જ નહીં, માત્ર અરાજકતા હતી. એટલે હોબ્સ માટે સત્તા નિરંકુશ હોવી જરૂરી છે.
ઓકે, એટલે ટૂંકમાં કહીએ તો લોક માટે અધિકારો પહેલા, સરકાર પછી, અને હોબ્સ માટે સરકાર પહેલા, અધિકારો પછી.
બરાબર સમજ્યા. આ જ પાયાનો તફાવત છે.
અને રૂસો સાથે શું તફાવત હતો?
જે જ માણસને ભ્રષ્ટ કર્યો. જ્યારે હોબ્સે શું કહ્યું?
કે પ્રકૃતિની અવસ્થા ભયાનક હતી અને સમાજ એટલે કે સાર્વભૌમ જ તેને કાબૂમાં લાવી શકે.
બરાબર. અને દેકાર્ત સાથે એમનો મતભેદ પેલો ભૌતિકવાદ વિરુદ્ધ દ્વૈતવાદનો હતો. દેકાર્ત માનતા કે મન અને શરીર અલગ છે, હોબ્સ માનતા કે બધું ભૌતિક જ છે.
આટલા ક્રાંતિકારી અને અમુક અંશે કઠોર વિચારો હતા એમના, તો એમના સમયમાં લોકોએ કેવી રીતે લીધા હશે? શું એમને સ્વીકાર મળ્યો?
શરૂઆતમાં તો જરાય નહીં. હોબ્સ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યા. લોકો એમના પર નાસ્તિક હોવાના આરોપ લગાવતા, નિરંકુશ રાજાશાહીના ગુલામ ગણતા.
ધાર્મિક વર્તુળોનું શું?
એ લોકો તો સખત નારાજ હતા, કારણ કે હોબ્સે ચર્ચની સત્તાને રાજ્યને આધીન ગણાવી હતી. એમના મૃત્યુ પછી તો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એમના પુસ્તકો સળગાવી દેવામાં આવ્યા હતા.
પુસ્તકો સળગાવી દેવાયા? બાપ રે.
હા, કેટલાક લોકોએ એમને તકવાદી પણ ગણતા, કારણ કે તેઓ કોઈ પણ અસરકારક સરકારને સ્વીકારવા તૈયાર જણાતા હતા, પછી ભલે તે ક્રોમવેલનું પ્રજાસત્તાક હોય કે પછી પાછી આવેલી રાજાશાહી.
તેમ છતાં આજે આપણે એમના વિશે આટલી ઊંડાણપૂર્વક વાત કરી રહ્યા છીએ, તો એમનો વારસો શું રહ્યો? એમના વિચારોનો પ્રભાવ ક્યાં જોવા મળે છે?
ભલે એમના જે નિષ્કર્ષ હતા, જેમ કે નિરંકુશ સત્તા, એનો મોટાભાગે અસ્વીકાર થયો, પણ એમણે જે રીતે પ્રશ્નો ઉઠાવ્યા, જે તર્ક પદ્ધતિ અપનાવી, એણે પશ્ચિમી રાજકીય ચિંતનનો પાયો નાખ્યો.
કેવી રીતે?
એક તો એમને રાજકીય યથાર્થવાદ, પોલિટિકલ રિયલિઝમ, નો પિતામહ ગણવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં શક્તિ, સ્વાર્થ અને સુરક્ષા પર ભાર મૂકે છે. બીજું, એમણે રાજકીય કાયદેસરતાનો આધાર દૈવી અધિકારથી હટાવીને તર્ક અને લોકોની સંમતિ પર સ્થાપિત કર્યો, ભલે સંમતિ ડરથી પ્રેરાયેલી હોય. સામાજિક કરારનો વિચાર ભલે પછી લોક અને રૂસોએ તેને અલગ રીતે વિકસાવ્યો, પણ એનો પાયો તો હોબ્સે નાખ્યો, અને કાનૂની પ્રત્યક્ષવાદ, લીગલ પોઝિટિવિઝમ, જે માને છે કે કાયદો એ છે જે સત્તા દ્વારા બનાવવામાં આવે, નૈતિકતાથી નહીં, એના મૂળ પણ હોબ્સના વિચારોમાં જોવા મળે છે.
એટલે કે લોકોએ ભલે એમના જવાબને ન સ્વીકાર્યો, પણ એમના સવાલો અને એમની વિચારવાની રીતને અવગણી શક્યા નહીં, એવું કહી શકાય?
બિલકુલ. અને એમની સુસંગતતા આજે પણ એટલી જ છે. જ્યારે પણ રાજ્યની સુરક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે ટક્કર થાય છે,
જેમ કે
આતંકવાદ સામે લડવા માટે બનાવાતા કાયદા, સરકારી દેખરેખ, સર્વેલન્સ, કટોકટીની સત્તાઓ, ત્યારે હોબ્સનો મૂળભૂત પ્રશ્ન ફરી સામે આવીને ઊભો રહે છે.
કયો પ્રશ્ન?
કે સુરક્ષા માટે આપણે કેટલી સ્વતંત્રતા છોડવા તૈયાર છીએ, અથવા છોડવી જોઈએ. જ્યારે આપણે નિષ્ફળ રાજ્યો, ફેલ્ડ સ્ટેટ્સની સમસ્યા જોઈએ છીએ, જ્યાં કોઈ કાયદો વ્યવસ્થા નથી, ત્યારે હોબ્સની પેલી પ્રકૃતિની અવસ્થાનું ભયાનક ચિત્ર યાદ આવ્યા વગર રહેતું નથી.
એમની કેટલીક વાતો ખરેખર યાદ રહી જાય એવી છે. જેમ કે પેલું વાક્ય, જીવન એકાકી, દરિદ્ર, ઘૃણાસ્પદ, પાશવી અને ક્ષણિક. આ ખરેખર હચમચાવી નાખે એવું છે.
હા, અને એ જ રીતે એમનું બીજું વાક્ય પણ મહત્વનું છે, કે પ્રજાજનોની સાર્વભૌમ પ્રત્યેની જવાબદારી ત્યાં સુધી જ ચાલે છે જ્યાં સુધી તે તેમની રક્ષા કરવા સક્ષમ શક્તિ ધરાવે છે.
અચ્છા, એટલે આધીનતા પણ શરતી છે.
હા, એ સૂચવે છે કે જો સાર્વભૌમ રક્ષણ ન કરી શકે તો કરારનો આધાર જતો રહે. એટલે આધીનતાનો આધાર સુરક્ષા પૂરી પાડવાની ક્ષમતા પર છે.
એમના જીવનની પણ કેટલીક રસપ્રદ વાતો છે નહીં. જેમ કે 91 વર્ષ જીવ્યા, એ જમાનામાં તો આ અસાધારણ કહેવાય.
હા, અને એનું શ્રેય તેઓ પોતાની નિયમિત દિનચર્યાને આપતા. રોજ લાંબુ ચાલવું અને ફેફસા માટે ઓરડામાં મોટેથી ગાવું.
ગાવાનું.
હા, અને 80 વર્ષની ઉંમર પછી એમણે હોમરના ઇલિયડ અને ઓડિસીનો ગ્રીકમાંથી અંગ્રેજી પદ્યમાં અનુવાદ કર્યો. કોઈએ પૂછ્યું કે કેમ, તો કે બીજું કંઈ કરવા માટે નહોતું, અને આ અનુવાદ ખૂબ સફળ પણ રહ્યો.
કમાલ કહેવાય.
વળી પેલો ગણિતશાસ્ત્રી જ્હોન વોલેસ સાથે વર્તુળને ચોરસ બનાવવા, સ્ક્વેરિંગ ધ સર્કલ, ના અશક્ય પ્રયાસ અંગે એમણે લાંબો અને હઠીલો વિવાદ ચલાવ્યો હતો. એમાં તેઓ ખોટા હતા, પણ માનવા તૈયાર નહોતા.
અને પેલી વાત પણ મજાની છે કે નિરંકુશ રાજાશાહીના આટલા મોટા હિમાયતી હોવા છતાં તેઓ પોતે ક્રોમવેલના પ્રજાસત્તાક હેઠળ પણ રહ્યા, અને પછી ચાર્લ્સ બીજાની રાજાશાહી આની, એના હેઠળ પણ શાંતિથી રહ્યા.
બરાબર. આ બતાવે છે કે એમનો મુખ્ય ભાર વ્યવસ્થા અને સ્થિરતા પર હતો. શાસનનું સ્વરૂપ ગમે તે હોય, પણ અરાજકતા ન હોવી જોઈએ.
જો કે એમની ટીકા પણ ખૂબ થઈ છે અને આજે પણ થાય છે, ખરું ને?
હા, બિલકુલ. મુખ્ય ટીકા એ છે કે નિરંકુશ સત્તા પોતે જ એક ભયંકર જુલુમ બની શકે છે, કદાચ પેલી પ્રકૃતિની અવસ્થા કરતાં પણ વધારે ખરાબ. બીજું, શું માનવ સ્વભાવ ખરેખર એટલો બધો સ્વાર્થી અને આક્રમક છે જેટલો હોબ્સે માન્યો? અને ત્રીજું, જો માણસ એટલો સ્વાર્થી છે તો તે સામાજિક કરારનું પાલન કરશે જ એવો ભરોસો કેમ રાખી શકાય? આ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ હોબ્સના દર્શનમાં કદાચ સ્પષ્ટ નથી મળતા.
તો આ બધી ચર્ચાના અંતે જો આપણે હોબ્સનું મુખ્ય યોગદાન એક વાક્યમાં કહેવું હોય તો શું કહી શકીએ?
હું કહીશ કે હોબ્સનું મુખ્ય યોગદાન એ છે કે એમણે રાજકીય વિચારને ધર્મશાસ્ત્ર અને પરંપરાના બંધનમાંથી મુક્ત કરીને તર્ક, માનવ સ્વભાવ, ભલે એમનું અર્થઘટન નિરાશાવાદી રહ્યું હોય, અને વ્યવસ્થા વિરુદ્ધ સ્વતંત્રતાની મૂળભૂત સમસ્યા પર કેન્દ્રિત કર્યો.
અને એમના ખ્યાલો?
એમણે પ્રકૃતિની અવસ્થા, સામાજિક કરાર અને સાર્વભૌમત્વ જેવા ખ્યાલોને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા. આ ખ્યાલોએ જ આધુનિક રાજકીય દર્શન માટે, એમ કહીએ કે, જમીન તૈયાર કરી. એમનો યથાર્થવાદી અને કડક અભિગમ આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ તો, હોબ્સે સદીઓ પહેલાં જે પ્રશ્ન પૂછ્યો હતો કે સુરક્ષા માટે કેટલી સ્વતંત્રતાનું બલિદાન આપવું, એ પ્રશ્ન આજે એક નવા સ્વરૂપે આપણી સામે નથી આવી રહ્યો?
કેવી રીતે?
વિચારો, આ ટેકનોલોજીના યુગમાં મોટી ટેક કંપનીઓ છે, સરકારોની વધતી જતી દેખરેખ છે, વૈશ્વિક જોખમો છે, આ બધાના નામે આપણે અજાણતા જ કોઈ નવા લેવિયાથનને વધુને વધુ સત્તા તો નથી સોંપી રહ્યા?
વિચારવા જેવો મુદ્દો છે.
આપણા સમયનો લેવિયાથન કોણ છે કે શું છે, અને તેની સાથેનો આપણો સામાજિક કરાર કેવો હોવો જોઈએ, આ પ્રશ્નો પર વિચારવું કદાચ આજે ખૂબ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.